ನಿಜ ಅವಗುಣ ನಿಜ ದೋಷ ಸಮುಜೈ. જે વ્યક્તિ પોતાના દોષને સમજતો થાય એટલે પોતાના જીવનનો જે કે કચરો હોય એને પોતાને સમજાવવું જોઈએ. જેને કહેવાય છે સ્વદ્રષ્ટિ આત્મદ્રષ્ટિ. પોતાની ખોજ કરે કે હું ક્યાં છું, પોતાનામાં જે કઈ દોષ હોય એને શોધે. ભારકાના તો દેખાવાના જ છે, પણ પોતાના દોષ માણસને જલ્દી નહીં દેખાય. કોઈ પણ વ્યક્તિની ઉપર કપડા કે શૃંગાર કે ઘરેણા પહેર્યા હશે તો સામી વ્યક્તિને જોઈ શકશે કે આમાં કંઈક અધૂરાપણું છે અથવા કંઈક ખતી ખામી છે. પણ પોતાની ઉપર જે કંઈ હોય એ ક્ષતી એ ખામી એને નહીં દેખાય. તો એને માટે એને પોતાએ સજ્જ થયા પછીથી એક આયનાની સામે જઈને ઉભા રહેવું પડશે કે હું ક્યાં છું, કેટલામાં છું, શું છે અને શું નથી. અને જે આયનો છે ને દર્પણ, એ સાચે સાચું કહી દે, કોઈની શરમ ના ભરે. કદાચ ક્ષૌર દાઢી કરતા ક્યાંક રહી ગયું હોય ને તરત કહી દે કે આ છે, દેખાય છે સ્પષ્ટ વક્તા. માણસે પોતાના અંતઃકરણને નિરખવા માટે જો પોતાની પાસે દ્રષ્ટિ ન હોય ને તો સદગુરુ રૂપ આયનાની પાસે જઈને ઉભા રહેવાનું. આત્મબોધ સ્વબોધ એ સદગુરુ જ આપી શકશે, આયનો જ એ તમારો સાચો પરિચય આપી શકશે. અને સદગુરુ સ્પષ્ટ વક્તા છે. જે દોષ હશે એ દોષ સ્પષ્ટ કહી દેશે કે આ તારો દોષ છે. તો વ્યક્તિનામાં પોતાની ક્ષતિઓ પોતાના દોષ જોવાની દ્રષ્ટિ આવવી જોઈએ. પારકાના નહીં, બીજાના દોષ જોવાની અંદર કોઈ લાભ નથી, માત્ર નુકસાન જ છે, નુકસાન જ. અને પોતાના દુર્ગુણ જોવાની અંદર ઘણો મોટો લાભ છે. એટલે બને ત્યાં સુધી બીજાના અપરાધ કે બીજાના દોષ જોયા વગર પોતાના દોષ જોજો, એમાં ખૂબ જ લાભ થશે, નુકસાન નહીં થાય. પણ પારકાને જો ખોટા જોવાની વૃત્તિ આવી તો એના જેવી મોટી નુકસાની આપણી પોતાની નથી. બીજાના દોષ નુકસાન આપણને, કેમ કે જોવાની દ્રષ્ટિ ઉભી થઈ. કોઈ પણ વ્યક્તિ ભલે ગમે તેવો હોય પણ એનો સદગુણ શોધી કાઢજો. કોલસાની ખાણો ખોદ ખોદ કરવામાં આવે, કાળા કાળા જ હોય કોલસા, પણ એક હીરો મળી જાય એટલે સરસ મજાનો મોટો કિંમતી હીરો મળી જાય. એમ આપણે આપણા જીવનની અંદર આપણા પોતાના દોષને ખોદવા માંડો. એક દિવસ એક સમય એવો પરિપક્વ થશે કે આપણું પોતાનું સ્વરૂપ રૂપી સદગુણ હીરો આપણને જોશે. સદગુણને શોધવા માટે સૌથી પહેલા દુર્ગુણને જોવા પડે. જમીનમાંથી પાણી કાઢવું હોય તો પહેલા એની ઉપર જમીન ઉપરનું ઘાસ કાઢવું પડે, માટી કાઢવી પડે, કૂવો ખોદવો પડે, એમાંથી પથરા કાઢવા પડે, રેતી કાઢવી પડે, મેડિયા કાઢવા પડે, ત્યારે અંદરથી આપણે જોઈએ છે પાણી મળશે. દુર્ગુણો ઉપર છે, આચ્છાદિત થયેલા છે. આત્મ સ્વરૂપની ઉપર જે કંઈ આવરણો છે, માટી પથ્થર રેતી, એ બધા જ દૂર હટાવતા જઈશું, હટાવતા જઈશું, ઊંડા ઉતરતા જઈશું. નિજ દોષ, નિજ અપરાધ શોધતા 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 નિજ સ્વરૂપ હાથમાં આવી જશે. પણ નિજ ઉપર જે કઈ દોષો પડેલા છે, જે કઈ કુટેવો કોઈ જે પાપ પડેલા છે, એ પાપને હટાવો. એ દોષ હટશે એટલે નિજ દેખાશે. નિજ જુદું છે અને દોષ જુદા છે, અને એટલા માટે નિજ દોષ, પહેલો પુરુષ અને બીજો પુરુષ. નિજ એટલે હું, દોષ એટલે બીજો. તો દોષ આપણાથી જુદા છે, આપણે દોષ નથી, આપણામાં દોષ રહેલો છે. જો નિજ સ્વરૂપે દોષને જોતા શીખીશું તો અંતઃકરણની શુદ્ધિ થશે. પણ જો એ જ નિજ તરીકે પરના દોષ જોતા શીખીશું તો એ બધા જ પરના દોષના થરના થર, ઉકરડાના ઉકરડા આપણી ઉપર જામશે. એટલે વાલ્મીકીજીએ કહ્યું, ગુણ તુમાર સમજાઈ. ગુણ તુમાર, બસ જે કઈ સદગુણ છે, જે કઈ સારું છે, એ બધું જ ભગવાનનું છે, એ બધું જ ભગવાન છે. અને સમજાઈ નિજ દોષા, જે કઈ ખોટું છે એ મારી ભૂલ છે. છતાકાત ભૂલને સ્વીકારવાની, પહેલવાન કરતા વધારે શક્તિ જોઈએ, મલ્લ કરતા વધારે તાકાત જોઈએ ભૂલનો સ્વીકાર કરવા માટે. અને જેને ભૂલ સ્વીકારતા ન આવડતી હોય એ બિલકુલ નિર્બળ, એના જેવો કોઈ કાયર નહીં. સમજાઈ નિજ દોષ, સ્પષ્ટપણે જેમ શક્તિશાળી મલ્લ હોય યુદ્ધ લડવા, એને કુસ્તી કરવાની હોય પહેલવાનને, તો પોતાની શક્તિનો પરિચય એમને માથ ઊંચા નીચા આગા પાછા કરીને આપી દે. એમ નિજ દોષ જે કઈ છે આમ વ્યક્ત થઈ જવો જોઈએ, આ મારો દોષ છે, આ મારી ભૂલ છે. સામાન્ય માણસ તો કામ નથી. ભૂલનો સ્વીકાર કરી લેવો એ બહુ મોટી વસ્તુ છે. ઘરમાં નાના નાના બાળકો રમતા રમતા કંઈક તોફાન થઈ, કોઈ ઘરમાં હોય નહીં અને કંઈક તૂટી ફૂટી ગયું તો ચૂપ થઈને એક બાજુ બેસી જશે. જ્યારે વડીલો આવે, આ કોણે ફોડ્યું ખબર નહીં, તે ફોડ્યું કે મેં ફોડ્યું નથી. કારણ સમજે છે કે પાછળ ગુનાની સજા, અને પોતાનો દોષ જાહેર કરી દીધા પછીથી આપણે જ્યારે પણ એને સજા કરવા તરફ જઈએ છીએ ને, ત્યારે એનું પરિણામ શું આવે છે જાણો છો? એને બીક છે કે અમને સજા થશે, એટલે જૂઠું બોલવામાં રીઢો થઈ જાય. સાચું બોલ્યો હોય છતાં સજા કરી દઈએ, એટલે પછી એમ સમજે કે આપણે સાચું બોલીએ છીએ તો આપણને સજા થાય છે, માટે જૂઠું બોલવાની શરૂઆત કરી. નાનું છોકરું ત્યાંથી જ શીખશે જૂઠું બોલવાનું, આપણે જ શીખવાડીએ છીએ, બીજું કોઈ નહીં. પછી બાળકને કંઈક જૂઠું બોલો છો કે તમે શીખવાડ્યું? કેમ? કે તે દાડ સાચું બોલ્યો તો મને માર પડ્યો, તો હવે મારે સાચું શા માટે બોલવું? તો સાચું બોલીને પોતાનામાં જે દોષ હોય ગમે તે કહી દેવો, હા છે, એક વાર સજા થશે. પણ એમ થશે ને કે ફરી આવું કરીશું તો ડબ્બમણી સજા થશે, માટે આપણા દોષને અહીંયાથી દૂર કરી દો, કાઢી નાખો. તો વાલ્મીકીજી કહે છે, આ રીતનો જેનો સ્વભાવ હોય, ભલે સજા થશે તો ખાઈ લઈશ, પણ ભગવાન તો મારો સાંભળનારો સમજનારો છે ને. વેદોએ કહ્યું, સત્ય એ જ પરમેશ્વર, સત્યમેવ જયતે. તો કે છે કે જેહી સબ ભાંતિ, બસ પ્રભુ જેને આપનામાં ભરોસો હોય, ઈશ્વરમાં ભરોસો હોય ને એ કોઈ દિવસ જૂઠો નહીં બોલે, સત્ય કહી દેશે. જે કઈ પરિણામ આવવાનું છે ભલે આવે, પણ ભગવાન તો જાણવાનો છે ને કે સાચું શું છે. તો સત્ય બોલવાની સાથે આપણી પોતાની અંદર ભરોસો ભગવાન ઉપર રાખીને, અને ઘણી વાર કહે છે ભાઈ ભગવાનને માથે રાખીને કહું છું મેં આ કર્યું છે, કેમ સત્ય બોલતી વખતે કઈ પણ કોઈ ખોટું ન માની બેસે, અપરાધને માટે આપણને સજા ન થાય, એટલે સાક્ષી તરીકે ભગવાનને કંઈક મારો સાક્ષી ભગવાન છે. જગન્નાથપુરીમાં જાઓ ને ત્યાં સાક્ષી ગોપાલ છે, દર્શન કરવા જજો. એ ભગવાન જાતે સાક્ષી થઈને બને ઉભા કે ઉભા રહો ભાઈ એનો સાક્ષી, આ રાજાનો સાક્ષી હું છું. જય સબ ભાંતિ તુમાર ભરોસા, બસ ભગવાનની અંદર ભરોસો હશે ને તો ભગવાન કોઈ ના કોઈ સ્વરૂપે કોઈ કારણ બનીને પણ સાક્ષી બનીને આવીને ઉભો રહેશે. આ વાલ્મીકીજીનો મત છે. એટલે સત્ય સાચી વસ્તુ, જે કઈ અપરાધ છે તે આપણો છે, અને જે કઈ સાચું ને સારું છે તે ભગવાનનું છે.